એમ કહેવાય છે. ત્યાં દેહ લીધો ક્યારે કહેવાય એવો પ્રશ્ન થયો છે. હવે બાપાજી કે જ્યારે શ્રીજી મહારાજ ની મૂર્તિ નો સાક્ષાત્કાર થાય અને કઈ પણ બીજી ઈચ્છા ન રહે, એને એમ મનાય કે અક્ષરધામ માં જવું, તો અક્ષરધામ માં જઈ મહારાજ ની સેવા માં રહેવું, તો મહારાજ ની મૂર્તિ ના પ્રાપ્તિ મને થઈ રહી. પણ હવે ધ્યેય નથી, સૂળ સૂક્ષ્મ કારણ કઈ નથી, કોઈ વાસના નથી, મૂર્તિ નું સુખ ભોગવું છું એવું આ સતી દેહ થઈ જાય, જે હોય ને એવું થઈ જાય છે, તારે એને દેહ મેળ્યો કહેવાય છે. ભગવાન ના દર્શન થાય અને ભગવાન જો કૃપા કરીને એને ધામ માં લઈ જાય તો જાય, નહી તો જ્યાં સુધી કઈક કસર હોય તો શેર પાછો એને જન્મ લેવો પડે. અને જે છતાં જ જે ખુપ્ત કરી નાખ્યો હોય એને ફેર પાછો કોઈ દી જન્મ લેવાનો રહેતો નથી. એમ દેહ મેળીને ભગવાન ના ધામ માં જવું છે, ભગવાન ના ભક્ત ને તો ખરી દેહ ધામ માં જવાય છે. મહારાજે એમ પણ કહ્યું છે એક સતી દેહ જ મોક્ષ થાય છે, એક દેહ ને અંતમો આવે, આવરી ભોગવી રહે છેલ્લો અંતમો આવે તાર એ વખતે મોક્ષ થાય છે, દેહ મેળી ભગવાન ના ધામ માં જાય. બીજો અનેક જન્મે મોક્ષ થાય એમ ત્રણ પ્રકારે મોક્ષ પામવાની રીતિ છે. જેને આવું જ્ઞાન થયું અને દેહ સમાન મૂર્તિ નો સાક્ષાત્કાર થઈ ગયો એને સતી દેહ મોક્ષ થયો છે. અને જ્ઞાન જાણવું હોય બધું, પણ સાક્ષાત્કાર થયો ન હોય, નિર્વાસની પણ થયો હોય તો એને દેહ ને અંતે મહારાજ એનો આચમથી મોક્ષ કરે છે. એટલે જ્યાં સુધી જ્ઞાન થયું ન હોય, માયિક પદાર્થ ના રાગ પીડા ન હોય તારે એને શેર પાસે જન્મ લેવો પડે છે. એક જન્મે, બે જન્મે, દસ જન્મે જયારે તારે એવો નિર્વાસી થાય, ભગવાન ની પ્રભા નો પાત્ર થાય તારે એનો મોક્ષ થાય. એને એક જન્મે કીને એનો મોક્ષ કીધો. મહારાજે સત્સંગી માં એમ કહ્યું છે કે ભગવાન ના ભક્ત હોય એને જયારે ગુરુ દીક્ષા આપે, આચાર્યશ્રી જયારે એને દીક્ષા આપે ત્યારે ગુરુ મંત્ર આપે છે. એ ગુરુ મંત્ર મહામંત્ર કહેવાય, એક નામ મંત્ર કહેવાય છે. એમાં નામ મંત્ર કયો? સ્વામિનારાયણ એ ષડક્ષર નો એ નામ મંત્ર કહેવાય છે. એનો જપ કરવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈ અને એની માળા ફેરવે એનો જપ. અને મહામંત્ર એ છે એક બ્રહ્માહં કૃષ્ણ દાસ સ્નેહ મંત્ર છે, બીજો શ્રી કૃષ્ણ તંગ ચીર મમ. એ જયારે ख्याल वृत्मान धरि ने सुखी सारे चलो श्री कृष्ण पंगतिरिय मंत्र आवे गुरु અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપવા મળી ગયા. પછી જયારે એકાંતિક ભક્ત થાય ત્યારે એને મહામંત્ર આપે. મહામંત્ર બ્રહ્માહં કૃષ્ણ દાસો શ્રી એ મહામંત્ર કહેલો છે. એટલે કે મહામંત્ર નો એવો અર્થ છે એક બ્રહ્મ શબ્દ, અહં શબ્દ અને કૃષ્ણ શબ્દ અને દાસ શબ્દ અશ્મિ શબ્દ એટલા શબ્દ જુદા જુદા છે. એમાં અહં શબ્દ નો અર્થ એવો કહેવો છે કે ચિંદન ચ બ્રહ્માંડં વિવિધં યુધિ મન્યતે અલ્પજ્ઞ સુવિચ્છાસો ક્ષિતગ્નોત્ર હોચરે. પિંડ એટલે આ સ્થૂળ સૂક્ષ્મ ના કારણે એ ત્રણ દેહ એ જીવનું પિંડ કહેવાય છે. અને વિરાટ સૂત્રાત્મા ને વ્યાકૃત એ ત્રણ ઈશ્વર ના છે, ઈશ્વર નું પિંડ કહેવાય. એનો અભિમાની એવો અલ્પજ્ઞ જીવાત્મા કહેવાય. અને બ્રહ્માંડ અભિમાની સહિત લોકાત્મક એવું બ્રહ્માંડ એનો અભિમાની ઈશ્વર છે. બ્રહ્માંડ અભિમાની ઈશ્વર એ જીવ ને ઈશ્વર જે માયાબદ્ધ છે. એ જેને માયાથી મુક્ત થવા હારું પોતાને હિન્દ બ્રહ્માંડ થી પ્રસક પોતાનો જે જીવાત્મા છે એને આવા મંત્ર માં અહં શબ્દ કહેતો. હું એટલે હું જીવાત્મા, હું બ્રહ્માંડ અમારી ઈશ્વર, એ હું બ્રહ્મરૂપ છું એમ માને છે. બ્રહ્મ એટલે શું તારે? હિન્દ એટલે તો આ દેહ કીધો, જીવનું શરીર અને ઈશ્વરનું શરીર એ પિંડ. એ પિંડ થી નો ખાપડી અને બ્રહ્મરૂપ થવું, પિંડ ને પ્રેમ મેળવું અને બ્રહ્મરૂપ થવું, બ્રહ્મ સાથે એકતા કરવી, એ બ્રહ્મ એટલે શું? બ્રહ્મ નો અર્થ કે છે અનિતં દિહે ચાત્ર ક્ષેત્ર કે સંનિંદ્રત બ્રહ્માંડ ઈશ્વરીય ક્ષેત્રજ્ઞ. અરે આ પિંડાભિમાની જીવાત્મા એ ક્ષેત્રજ્ઞ, એ બે ક્ષેત્રજ્ઞ જીવી છોડું છે. એને વિશે જે બ્રહ્મ છે મહારાજ કે જેમ અગ્નિ છે એ પોતે મૂર્તિમાન છે અને જ્વાળા રૂપે નિરાકાર છે, એમ બ્રહ્મ છે એ ભગવાન ની શક્તિ છે. એ પોતાની શક્તિ કીને સર્વ માનસી પૈકી રાજી ગયા છે. અને વ્યતિરેક રૂપે નોખા મૂર્તિ માનશે. બાકી જેને પોતાનો મુક્ત રૂપ હોય એને ભગવાન ને મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરવી. અને બ્રહ્મ છે એ તો ભગવાન ની શક્તિ છે એમ કીધું. એમ એ બ્રહ્મ અન્વય સ્વરૂપે જીવીશ્વર માનવી છે અને વચ્ચે સ્વરૂપે જીવીશ્વર થકી પ્રસક મૂર્તિમાન છે. એવું એ મૂર્તિમાન એ થકી વ્યતિરેક છે, જુદું છે, મૂર્તિમાન નહીં. અન્વય સ્વરૂપે જીવીશ્વર વ્યાપી રહેલો છે અને વ્યક્તિગત રૂપે થી જુદું પ્રસાદ પણ રહેશે. અન્ય પ્રવૃત્તિ ક્ષેત્ર નિયંત્રણ એ જીવેશ્વર નો નિયંત્રણ છે. બ્રહ્મ આનંદ રૂપ છે એ બ્રહ્મ સચિદાનંદ બ્રહ્મ સર્વત્ર પૂર્ણ છે. એવું જે બ્રહ્મ એકતા કરી અને બ્રહ્મરૂપ પોતાને માનવું. કેવું જીવ નહી, આ દેહ નહી, દેહ તો નહી પણ બ્રહ્મ જીવે નહી. હું બ્રહ્મ છું, હું બ્રહ્મરૂપ છું, સર્વત્ર પૂર્ણ બ્રહ્મ એવું મારું છે એમ પોતાને માને. એ બ્રહ્મ અહં શબ્દ એટલે જીવ, બ્રહ્મ એટલે આ ભગવાન નું ધામ થયું. અહં બ્રહ્મ અહં કૃષ્ણ, કૃષ્ણ બ્રહ્મરૂપ એવો કૃષ્ણ નો દાસ છો. એ કૃષ્ણ એટલે કોણ? એનો અર્થ અમે સમજાવે છે. કૃષ્ણ એટલે પુરુષોત્તમ સંન્યાસો વક્ષ્યાતિ મુચ્યતે. આજે આગળ અક્ષર કીધું, અક્ષર બ્રહ્મ કીધું, એ અક્ષર બ્રહ્મ જેને આધારે રહેલું છે, જેના આશરે આ ક્ષેત્ર જ્ઞાન પ્રેરણા કરે છે. જીવને ઈશ્વરને જીવ ઈશ્વર થકી પર જે બ્રહ્મકોટી, બ્રહ્મકોટીમાં બધા રહેલા છે, અક્ષરકોટીમાં જે રહેલા છે, બધાને પ્રેરણા એ બ્રહ્મ કરે છે. પણ એ બ્રહ્મ જેને આધારે રહેલું છે અને એને લઈને જેને લઈને પ્રેરણા કરે છે. અને અક્ષરાતીત જે અક્ષર છે કે પર છે, એ મૂર્તિમાન અક્ષર તેને ઉલ્લંઘન કરી અને એ થકી પણ પર છે. અક્ષરાતીત એવા કહેવાય, એને પુરુષોત્તમ સંજ્ઞા એવા પુરુષોત્તમ જે કહેવાય છે એ કૃષ્ણ, એને આ કૃષ્ણ કહેવા છે. પુરુષોત્તમ એ કૃષ્ણ કહેવાય છે, કૃષ્ણ શાદી કહેવાય છે. તો એ માનસ વિગ્રહ સ્વાના જ્ઞાન દાની ના કરશન કૃષ્ણ કીરીએ છે. આગળ અક્ષરાથી પુરુષોત્તમ કીધા, જેને આધારે એ બ્રહ્મ રહેલું છે, બ્રહ્મના પણ કારણ છે, બ્રહ્મ જેના અંગમાં પ્રકાશ છે એવા જે ભગવાન એ જ પૂછીએ. સર્વ જીવ પ્રાણી માત્ર એનો આત્મથી મોક્ષ કરવા સારું આ પ્રશ્નને છે મનુષ્ય રૂપે પ્રગટ કરેલા છે. દિવ્ય મનુષ્યાકૃતિ જેને ધારણ કરેલી છે એવા, અને એ ભગવાન સ્વાના જ્ઞાનદાની પોતાના જે આશ્રિત થાય છે તેને પોતાના સ્વરૂપનું જ્ઞાનદાની પોતાના સ્વરૂપ જ્ઞાન આપે છે, જ્ઞાનરૂપી દાન આપે છે. પોતાના સ્વરૂપનું સર્વરૂપી પ્રાણું, દિવ્ય સાકાર પ્રાણું સદાય પોતે પોતાના ભક્ત ના સ્વામી સુખદાતા નિયંતા છે એવું અન્વય પણ એ બધું પોતાના સુખનું પોતાના જ્ઞાનદાન દઈ. એ જ્ઞાનદાન કિમે સ્વાના અજ્ઞાન કરશે. પોતાના જે આશીર્વાદ થાય છે એનું અજ્ઞાન તેને કરશે કરશે. અજ્ઞાન શું? માયિક પંચ છે મારા ऐश्वर्या मासुखनी महत्ता मनाय अरे भगवान शिवा त्राहिपरी तुम पुरुषोत्तम से ये ना ज्ञान नो भाव भगवान ने जानी सकतो नहीं भगवान ने जानी सकतो नहीं है अटल विषयनो इसमें राग रहते या जीव मां मूल अज्ञान नादी कालू रेलू छे ये ज्ञान अज्ञान ने पोतानू ज्ञान आचे अन भगवान नाश करे छे अज्ञान ने मुझी माथी काढ़ी नाखे छे अन पोतानू में ज्ञान प्रवेश करावे छे बाजे ज्ञान दाने की ने अज्ञान ने करसे छे मारी कृष्ण कहेवाय छे कृष्ण जी कृष्ण अज्ञान ने करती छे ले आकर्षण की बाहर काढ़ी नाखे छे नाश करे छे अटले कृष्ण कहेवाय छे આગળ એને અક્ષરાદ ગીધા પુરુષોત્તમ રાજી આવું કામ કરે છે મનુષ્ય થઈ અને પુરાણા ભક્તો નું અજ્ઞાન નાશ કરે છે જ્ઞાન આપે છે મારી અજ્ઞાન કરશે છે મારી કૃષ્ણ કહેવાય છે એ આ કૃષ્ણ જાણવા બ્રહ્મ હું એટલે જીવ અને ઈશ્વર એ બ્રહ્મ બ્રહ્મરૂપ છે અને કૃષ્ણ આવા ભગવાન કૃષ્ણ એનો દાસ છું દાસ દાસ એટલે શું અહમ શબ્દ નો અર્થ કર્યો બ્રહ્મ શબ્દ નો અર્થ કર્યો કૃષ્ણ શબ્દ ત્રણ શબ્દ નો અર્થ કર્યા હવે ચોથો દાસ શબ્દ કર્યો દાસ એટલે શું પ્રેમણા તસ્વીર પ્રેમણા તસ્વીર ને શુભાવસ્તુ ચાર્થના શુભાવસ્તુ ચાર્થના પ્રેમણા તસ્વીર ને શુભાવસ્તુ પોતાને શોભાડવો મહા શોભાચરણ કરવો જેમ કે કુસુમ રાજા દાદા ખાતે મુકુંદાંગળી મુળજી બ્રહ્મચારી એ મહારાજની સેવા કરતા અને એમની મહારાજની સેવા કરી જેને તેને આત્માની શોભા વધી એની આત્માની કેટલી બધી મહત્તા થઈ ભગવાન જેવા પૂજાય છે ભગવાનની સાથે એમના દર્શન થાય છે ભગવાનનો જેવો મહિમા એવો એ બ્રહ્મચારીનો તુલસી રાજાનો પણ મહિમા એવા એમના ગુણ કહેવાય છે એ ભગવાન ની સિવાય કે નહીં આમ પોતાના આત્માને ભગવદ ભાવ ને પાડવો ભગવાન જેવો કરી દો એ જ આ મંત્ર વિશે દાસ શબ્દ નો અર્થ છે શ્રી દાસ શબ્દ મંત્ર દાસ એ આ અવર ભાવ ની સેવા કીધી ઉત્તમ રાજા ને અને મુરજી સંચારી ની સેવા કરી એમને સેવા કરી એ સેવા કરવી એ દાસ શબ્દ નો અર્થ છે એવી સેવા કરવી એ દાસ એ દાસ શબ્દ ની સેવા એ વરભાવમાં છે પણ વરભાવમાં એ દાસ શબ્દ નો અર્થ શું ક્યાં સેવા છે કરવાની પ્રભાવમાં મહારાજની મૂર્તિમાં જયારે મહારાજ પોતાના મુક્તને રાખે છે કે પરમ એકાંતરી કરીને પોતાની પાસે મુક્તને રાખે છે તારે એ મુક્ત ને સેવા શી કરવી તો કે છે ત્યાં પ્રભાવ માં તો મૂર્તિ માતની સદરૂપ મુક્ત ને રાખે છે તારે એ મુક્ત ને મહારાજના રૂમે રૂમ સમગ્ર સ્વરૂપ નો અનુભવ થાય છે કે આવા ભગવાન છે તેમજ ભગવાનના સ્વરૂપમાં જે આનંદ રહેલો છે એનો પણ એ આત્માને અનુભવ થાય છે એ મૂર્તિ મારી મૂર્તિના આનંદ અનુભવો આનંદ ભોગવવો એ જ સેવા છે મૂર્તિનું સુખ ભોગવવું છે અને જ્યારે એ મૂર્તિના સુખનો એ આ જીવાત્મા મુક્તને આનંદ આવે છે ત્યારે એને પરમાત્મા પોતાના સ્વામી એમાં ઘણો દાસમાં વૃદ્ધિ પામે છે અતિ દિનાધીન જેમ અત્યારે ગરીબ હોય ને ભગવાનની આગળ દિનાધીન વર્ષે એમ એ ભગવાનનો એટલો બધો મહિમા લાય છે કહો આટલું બધું ભગવાનનું સુખ આટલા આટલા મુક્ત સુખ લે છે આટલી હજી ની મહત્તા છે એ બધી એને ઓહો થઈ પડે છે. એટલે એ તો ભગવાન માં જેવો થઈ ગયો છતાં ભગવાન ને નીચે દાસનો બહુ આવે છે. આમ પરભાવમાં તો મૂર્તિ નું સુખ ભોગવવું એ દાસ શબ્દ નો અર્થ છે. એટલે પરમીય કાંતિક એ સ્થિતિ જેને આપે છે એ મહારાજ ની મૂર્તિ સ્વરી પ્રવાહી જોઈ શકે છે. મૂર્તિ માં દિન નથી થઈ શકતા પણ બહાર થી બધી મૂર્તિ ને એક કળા વચ્ચે બધી અનુભવી ને થઈ જાય છે. એટલે એ મૂર્તિ નો જે આનંદ આવે છે એ આનંદ માં નિમગ્ન થઈ જાય છે. બીજું દેખવું કે જોવું કે સાંભળવું કઈ કહેતા કઈ નથી ને હસવું એ મૂર્તિ આ કરે જીવ્યો થઈ ગયો મૂર્તિ જીવે છે અને એનો આનંદ આવે છે. એ મૂર્તિ ને જોઈ જોઈને સુખ દેવું એ પરભાવ માં સેવા છે. ઉલાને મૂર્તિ મારીને મૂર્તિ ના સુખ નો અનુભવ થાય એ સેવા છે. પણ ચંદન પુષ્પ ભગવાન ને અર્પણ કરવા, નાના પ્રકારના સાળ જમાડવા, નવરાવવા, નાના વસ્ત્ર પહેરાવવા એ બધી સેવા અહીં અવભાવી છે. ત્યાં પ્રભાવમાં એ સેવા નથી. ત્યાં તો એક જ સ્થિતિ, એક જ સેવા અને સળંગ સદા એક જ, કઈ દિવસ ઉગે નહીં, આશ્રય નહીં, જાગવું નહીં, હું નહીં, કઈ સેવા, કલાક બે કલાક દિવસ રાત જ્યાં આવ્યા એવો આ અવરભાવ નો બધો ભાવ છે. ત્યાં કઈ કાળની ગતિ નથી, કોઈ મેં એવું છે નહીં. ત્યાંની રીત તો અહીં કઈ વાળો ના આવે. આ વાણી મન પોસતા નથી. આ મહારાજ પૃથ્વી પર આવ્યા, મુક્ત ને લાવ્યા અને એને એ સ્વરૂપ નું ધ્યાન કેમ કરવું, એ સ્વરૂપ નું કેવું જ્ઞાન, એ કેમની સ્વરૂપ ની પ્રાપ્તિ થાય એ રસ્તો બતાવ્યો એટલું જણાય. પણ ત્યાં પ્રભાવમાં જે મુક્ત સુખ લે છે એ તો અનુભવ જ્ઞાન જયારે મહારાજ આપે એ મુક્ત ની સ્થિતિ આપે તારે જ ખબર પડે. આઈ ના પડે આટલો મહિમા સમજાય છે મહારાજ મોટા સમજાવ્યો એટલો છે. એ દાસ શબ્દ નો અર્થ થયો. અમે બાકી શું જો અશ્મિ દાસો અશ્મિ અશ્મિ શબ્દ નો અશ્મિ નો શબ્દ નો અર્થ બહુ ગાહો અર્થ છે, બહુ જૂનો મજવો છે અશ્મિ નો. તો એ એવો છે અશ્મિ એટલે અશ્મિ થી પૂર્ણ કામ ઉત્પન્ન જે પ્રતિ ચાતના શેષા ભાવે થી વિક્રિયો પામવાનું કઈ બાકી રહ્યું એ નથી. પામવાનું એ ભગવાન પામવા તા ભગવાન ની મૂર્તિ મારી મૂર્તિ માં તો રાખી દીધો. હવે એ ભગવાન કેવા કેવું શું કેવા મુક્ત જાણવાનું હતું એ બધું ભગવાને જણાવી દીધો. અને જાણવામાં અને પામવામાં અવશેષ કઈ નથી. કેમ નથી? જીવ તો મુક્ત થાય, જીવ તો મુક્ત થઈ ગયો. એટલે એને જાણવાનું ને પામવાનું કઈ પણ બાકી રહ્યું. હું તો એવો મુક્ત થઈ ગયો મૂર્તિ માં શું અશ્મિ એટલે શું એવો થવાનો છે એમ નહીં. ધામમાં છું પણ ધામમાં જવાનું છે નહીં. મૂર્તિમાં મારા રાખે એમ નહીં પણ રાખ્યો જ છે. અને મૂર્તિનો સુખ મળશે એમ નહીં પણ મૂર્તિનો સુખ જ ભોગવું છું એમ અશ્મિ શબ્દનો એવો અર્થ છે. એ દ્રષ્ટાંત તમને સમજાવે છે. કઈ રીતે છે? તો ગૌરવ તીર્થ વૈતું છે એ રીતે વ્રત પૂરે ભગવાન ની કૃપા પણ થઈ ના પૂરતી. પછી એને આ દેહા નો અંત આવી ગયો, આવડતા ભોગવી દેહ પ્રવાહ વખત દેહ પડી ગયો અને ભગવાન એને પોતાના અક્ષરધામ માં લઈ ગયા. બીજા ભક્ત ઉપાસને પણ પામે છે પણ એ અક્ષરધામમાં મહારાજ ને લઈ ગયા. અક્ષરધામમાં સેવામાં પહોંચી ગયો કે ગૌલોક નો ઉપાસ ગૌલોક બાજુ ગૌલોક બેઠો પછી એ મુક્ત થયો. એને એમ થાય કે આપણે કીધી ગામમાં જઈશું, ત્યાં જ દસો છે. અહીંથી જેવી લીધું ત્યાં ગયો, ત્યાં કરશે ને કોઈ જેમ થાય ખરું, કાલો મારે ક્યારે કિલો આવશે, ક્યારે દીવ પડશે, એ થાય નહીં. એને તો સદા એમ જ રહે, હું અક્ષરધામમાં બેઠો છું મારાની સેવામાં. જેમ આ જે સાધન કાળમાં ભગવાનના ભક્ત છે, અને એ ભક્તને જયારે અક્ષરધામ નથી આવેલા પુરુષોત્તમ ભગવાન અહીં પ્રગટ મળે છે, અને એને જેવા સેવા જ્ઞાનીને ઓળખે છે, અને જેવી શૈલીની પ્રસન્નતા મેળવે છે, તારે એને પણ ભગવાન કૃપા તરીકે કે તને મૂર્તિમાં રાખ્યો, તારે એ ભક્તને પણ એમ થઈ જાય છે કે હું મૂર્તિને પામી ગયો અને મૂર્તિમાં જવાનું બાકી નથી રહ્યું. અસ્થિતિ પૂર્ણ કમાવ વતન જેવી સાધના શિક્ષા ભાઈ ગૌરવ ચિત્ત વૈતું છે, પૂર્ણ કામ ભક્તા સંતી વાત્ર હરે પ્રત્યક્ષ નમનાર. એ ધામમાં બેઠેલા ને જેમ કરતા અર્પણ મનાય છે, જેમ જ ભક્તા સંતી આ જે સાધન કાળમાં ભક્ત રહેલા છે, એને જયારે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને એ પ્રત્યક્ષ ભગવાનની સેવાનો લાભ મળે છે, ત્યારે એને પણ કેવું કૃતાર્થપૂર્ણ મનાય છે. મને બધી ભગવાને મળી ગયા, ધાને મળી ગયું, મારો દેહ પડી ગયો, મૂર્તિના સુખમાં પહોંચી ગયો, પૂર્ણ કામ કામ એવા પૂર્ણ કામ પૂર્ણ બની જાય છે. આ પ્રકારનો મંત્રનો અર્થ મહારાજ કે છે, અમને રામાનુચરની સમજાય બધો રહી તો આ મનુષ્ય માનકીનો, પણ મહારાજેનો રામાનુચર રૂપે મહારાજ મંત્રનો અર્થ કર્યો. અને એ મંત્ર જપ કરવાનું ફળ શું? મેધા પ્રાપ્તિ ભગવતા પૂર્ણાકાંક્ષી મંત્રા સમાસા. મંત્ર એનો મંત્ર જપ કરવાનો એ કે ભગવાન નું સાક્ષાત દર્શન થાય અને પૂર્ણ કામ પણ મનાય. નીતિ મંત્ર અર્થ મહાસ મહાસ મહારાજ કે એ મંત્રનો અર્થ અમને રામાનુચરને સમજાયો હતો. એમ મહારાજના સિદ્ધાંત આવ્યો, એમ આ વાતમાં પણ એમ આવ્યો.